Vallahi hesaba tekrar. દસ લક્ષણ પર્વમાં આજે ઉત્તમ તપ ધર્મની આરાધનાનો અવસર છે. એ વિષય શરૂ કરતા પહેલા એક ખાસ બધામાં મોક્ષોને વિનંતી, ખાસ ખુરશી પર હોય કે નીચે, એક ખાસ ખુરશીમાં હોય કે નીચે, પગ ઉપર પગ ચડાવીને નહીં. જીનવાણી ગુરુવાણી આપણે સાંભળીએ છીએ, નીચે બેસવાની શક્તિ નથી તો કાંઈ વાંધો નહીં, ખુરશી પર. ખુરશી ઉપર બેસીને પણ એક પગ ઉપર પગ નહીં, ઇવન પ્રમાદથી બેસાય એવી રીતે પણ નહીં. શારીરિક તકલીફથી બેસવાનું હોય છે પણ એમાં પણ જાગૃતિ રાખવા જેવી છે. તો આજના તપ ધર્મની આરાધનામાં આપણે વાત તો થઈ છે પૂજામાં જ, ઈચ્છાથી રહિતની વાત છે. કોઈ પણ ઈચ્છાથી રહિત થવાની વાત, એમાંય ગુરુદેવશ્રી આજે જે આચાર્યદેવમાંથી લીધું, પહેલી શ્રેણી વાત ક્યાંથી લીધી? સમ્યક દર્શન જ્ઞાનની વાત લીધી. સમ્યક જ્ઞાન નેત્ર એવો શબ્દ વાપર્યો, તો સમ્યક જ્ઞાન નેત્ર માટે શું વ્યાખ્યા કરી? વાચક અને વાચ્ય. શબ્દો એ કેવા છે? વાચક, અને એનું વાચે એટલે અર્થ, એટલે આખું લોકાલોક એને જાણવા વાળું જે છે. અને એવું કેવું છે? જ્ઞાતુ દ્રવ્ય. એવું જે આત્મા છે ને, જે પ્રવચન સારમાં આવે છે અનંત ધર્મોની જ્યાં વાત આવે નહીં, એમાં આત્મા કેવો છે? અનંત ધર્માત્મક આત્મા, કે પોતે જાણવા વાળો છે. કે જે કોઈ વાચક હો કે વાચ્ય હોય, વાચક એવા શબ્દ હો કે વાચે એનો કોઈ પદાર્થ હો, એ બધાને શું છે? જાણવા વાળો. એવો જે જ્ઞાતુત્વ દ્રવ્ય છે એને જેણે જાણ્યું છે, એ જ્ઞાનરૂપી નેત્ર જેને પ્રગટ થયા છે આત્માને જાણી, એ હવે એમાં સ્થિરતા વધારે છે, તો તેને તપ ધર્મ હોય છે. વાત કરવી હતી ચારિત્રની, કારણ કે મુનિરાજના આ ચારિત્ર એમને જે પ્રગટ થયું છે એના દસ લક્ષણ છે, એમાં એક તપના લક્ષણ. તો વાત કરવી હતી મુનિરાજના ચારિત્રની, એનો એક ભેદ તપ, અને એ પહેલા શેની વાત લીધી? કે જેણે પોતાના જ્ઞાન નેત્રથી જ્ઞાતત્વ તત્વને જેણે જાણ્યું છે એને પછી તપ હશે. તે જ્ઞાતત્વ તત્વ કેવું છે? કે જે કોઈ વાચક શબ્દો છે અને એનો વિષય આખું વિશ્વ છે, એ બધાને જાણે એવું જેનામાં સામર્થ્ય છે. એમાંથી એક વાત શું નીકળી ગઈ? વાચક શબ્દો અને વાચ્ય એટલે આખું જસ, થ્રુ આઉટ બધું લોકાકાર જે કયો, એનું શું છે? જાણવાનું જેનામાં સામર્થ્ય છે. એનો અર્થ શું થયો? કર્તાપણાનો અભિપ્રાય ગયો, અને કર્તાપણાનો અભિપ્રાય ગયો તો ઈચ્છાનો અભાવ થયો તો તપ થશે. શું છે પેલું? સેનાથી? ઈચ્છા રહી તપની પહોંચવું છે ને, તો એ ત્યાં સુધી કેમ પહોંચાય છે? કે એ પહેલા તો શું નક્કી કરજે? હું જ્ઞાતા છું, કરનાર નથી. અને હું જ્ઞાતા હોય એના માટે વિકલ્પ કરવાની જરૂર પડે ને? જરૂર તો પડે ને મારે. અરે કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન લોકાલોકને જાણે છે, કાંઈ જરૂર નથી. જાણવું એનો સ્વભાવ છે. તો યાકી બહુ સુંદર રીતે આચાર્યદેવમાંથી ગુરુદેવશ્રીએ વાત કાઢીને, અરે એકવાર નિર્ણય તો કર, આ દસ લક્ષણ પર્વની અંદર મુનિરાજને આદર્શ બનાવીને એમના ચારિત્રરૂપ ધર્મના દસ લક્ષણ લઈને આપણે આરાધના કરીએ છીએ, તો એ ચારિત્ર મુનિદશા ક્યારે પહોંચાશે? એના માટે શરૂઆત ક્યાંથી કરવી પડશે? હું આખા વિશ્વનો કર્તા નથી, હું તો માત્ર શું છે, જાણનાર છે. તો એ બધા વિકલ્પથી રહી જે જ્ઞાતા સ્વભાવમાં હવે સમ્યક જ્ઞાન નેતરથી જે જાણે છે, હવે એ પુરુષાર્થની અધિક જાગ્રતા કરે છે તો તેમાં ઈચ્છા રહિત થાય છે અને ઈચ્છા નિરોધ તપ એને ત્યાં થાય છે. આપણે તપ માટે શું કરીએ છીએ? આપણે શું કરીએ છીએ? વસ્તુનો નિરોધ કરીએ છીએ, વસ્તુને છોડવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ તપનું નામ વસ્તુનો નિરોધ નથી, ઈચ્છા નિરોધ છે. આખું મોટો બીજા માટેની વાત નથી, આપણા પોતા માટેની વાત છે. આપણે પણ ક્યાંક ક્યાંક કરીને માની લઈએ કે મેં આજે ઉપવાસ કર્યો છે એટલે મેં બહુ મોટું તપ કર્યું છે. એ ખરીથી એ રીતે પણ વિચાર કરીએ, ક્યાં ઈચ્છાનો નિરોધ કરવો છે તપમાં? ખાવાની ઈચ્છા કે નહીં ખાવાની ઈચ્છા? એમ કઈ ઈચ્છા માત્ર થોડી છોડે, અમે આજ અમને તો ખાવાનું યાદ નથી આવ્યું 24 કલાક, તે તો સારું છે ને. એક બહુ જ વિચારવા જેવું છે, ખાવાની ઈચ્છા, નહીં ખાવાની ઈચ્છા અને તપ, ત્રણમાં શું ફરક છે? ખાવાની ઈચ્છા, નહીં ખાવાની ઈચ્છા અને તપ. ખાવાની ઈચ્છા પાપ છે, નહીં ખાવાની ઈચ્છા પુણ્ય છે, અને બે ઈચ્છાથી રહી તપ એ ધર્મ છે. શું છે આ બધું? તો ક્યાં છે પરંપરા ચાલ્યું જાય, 10 દિવસ પૂરા થઈ જાય પણ એમ ઉપરથી વિચાર નથી કરતા કે ત્રણ શું ફરક પડે છે. કે ખાવાની ઈચ્છા એ શું છે? પાપ છે. અને નહીં ખાવાની ઈચ્છા એ પુણ્ય છે. અને બે ઈચ્છાથી રહિત થવું, આ તેનું નામ તપ નામનો ધર્મ કહેવામાં આવે છે. તત્વ અભ્યાસ વગર આ બધા કોઈ ખુલાસા મળે એવા નથી. ગુરુદેવસિંહની વાણીમાં એક એક વાતના એવા ખુલાસા. આજે ખરેખર એક વિચાર કરીએ, ફરીથી કયો વિષય લીધો આજે? પહેલો તો પહેલો શું છે? મિથ્યાત્વ અને વ્યવહાર. જેટલો વ્યવહાર એટલો મિથ્યા, ત્યાંથી જ વિષય ગુરુદેવ ગયો ને. ફરીથી આખો ભાવાર્થનું લઈ લીધી. પછી બીજો કયો શબ્દ લીધો આખો? અન્ય આશ્રય. અન્ય આશ્રયનો અર્થ શું કર્યું? વિપરીત કર્યું. પછી જે 174 કળશ આવ્યો એ તો શેમાં આવ્યો? એ તો પ્રશ્ન આવ્યો હતો કે જે રાગ છે એ જીવનો છે કર્મનો, અને પછી એના ઉપર 175 કળશમાં હજી પ્રારંભ જ ગુરુદેવ કહ્યું. એ બહુ જ ગુરુદેવને જેને કહે ને ગમતો વિષય. ગમતો શું કા? એમાં બે શબ્દોમાં મોટો આંતરો ગુરુદેવ પડાવે છે, પર એવ અને પરસંગ એવ. જગત શેનું માને? પર એવ એટલે એવ એટલે જ, પરથી જ થાય. એમાં કર્મ ખાસ લે અથવા બીજો કોક મને કરે. અહીંયા આચાર્ય દેવ કહે છે પર એવ નહીં, પરસંગ એવ. તું તારા ચૈતન્ય સ્વભાવને છોડીને, એ પણ વાત લીધી અશુદ્ધ ઉપાદાનની વાત. બહુ જ ખુલાસા હજી તો બાકી છે, હજી તો પ્રારંભ કર્યો. એટલે કહેવાની એક વાત છે, કોઈ પણ કોઈ પણ જેને કહે ને એક ગુરુદેવસિંહના પ્રવચનમાં, કોઈ પણ શાસ્ત્ર હો, કોઈ પણ અધિકાર હો, કોઈ પણ ગાથા હો, અમૃતમય થઈ જાય છે. આપણને એક સ્થૂળ લાગતો હોય કે હવે આ બંધ અધિકારમાં શું આટલું બધું શું હશે, એની કરતા અમને તો સર્વવિધ જ્ઞાન અધિકાર ને બધે ન્યા. અરે એક જેને કહે જાદુ છે, જેમ સાકર શું કહેવાય? સાકર શું કહેવાય સામાન્ય અર્થમાં? અરે એ મીઠી તો નહીં, એનો જેનો સંગ કરશે ને એને મીઠી કરી દેશે. એમ સત્પુરુષ કોણ છે? કે જે આપણને લુખી લાગતી અધ્યાત્મની વાતને એવી રસભસ્તી કરી દે છે કે જાણે સાંભળ્યા જ કરીએ. તો એ વાત આપણને, તો આ તો આપણને તપ ધર્મની આરાધનામાં ફરી ફરીને, આરાધના સાધનામાં ઉપાસનામાં ક્યારે પણ શું ન જવું, શું ન જવું, ખાળ ન જવું. ના આ તો ખાલી કેટલા દિવસના હોય છે આરાધનાના દિવસો? ક્યારે પણ જોઈશ નહીં. મારી આરાધના માટેનું ટાઈમ ટેબલ શું હોઈ શકે? ટાઈમ ટેબલ છે ના હોય? પૂછે બેનસીના પ્રશ્ન પૂછે, આપની દિનચર્યા શું હતી? એમ ટાઈમ ટેબલ કોના હોય? જાપ જાપ તો જોશે. વિકલ્પના ટાઈમ ટેબલ છે, આરાધનાની ધારા હોય છે જે આપણને આવે છે. શ્રાવકના કેટલા છે? છ આવશ્યક કે છે ને, આઠ મૂળ ગુણ પણ છ આવશ્યક. તો એના માટેનું શું હોય છે? ડિફરન્ટ ટાઈમિંગ હોય છે. સવારના બારના વિકલ્પ માટેના જે છ આવશ્યક છે એમાં પહેલું સવારના ઉઠીને જૈનેન્દ્ર પૂજન કરવાનું, બધું એમાં અભિષેક બધું, પછી સ્વાધ્યાય. તો એના માટેના શું હોય છે? કાળ હોય છે, વિકલ્પનો કાળ હોય છે અને સાધનાની નિરંતર ધારા હોય છે. તો અહીંયા આપણે આરાધના માટે આવ્યા છે. વિકલ્પો માટે એ પૂરું થાય એ જુદી વાત છે, કાળ અપેક્ષા તિથિ પ્રમાણે, પણ મારી પ્રણતિ માટે તો નિરંતર આરાધનાના જ શું છે, આરાધનાના શું છે વર્ષ છે, આરાધનાનું વર્ષ છે, મહિનો છે, દિવસ છે, શું લેશો? અરે મારા માટે કાળ છે. વર્ષ તો પછી એક વર્ષ પૂરતું હશે, મહિનો મહિના માટે હશે, અઠવાડિયું અઠવાડિયા માટે, તો એને શું છે? એક કાળ છે, સમય છે, હર સમય છે મારા માટે. તો અહીંયા આરાધનામાં આજે ઈચ્છાથી રહિત થવાની, અને એમાં બધું આપણે આવ્યું હતું કે અંતર ને બાહ્ય છ છ પ્રકારના એવીથી. હવે આપણે આપણા વિષય ઉપર આપણે આવી જઈએ. 184 નંબરનું પ્રવચન છે અને એમાં પેજ તો દરેકને ખબર છે, 297 એમાં નીચેથી શરૂ. અને એમાં એક આજ ગુરુદેવસિંહ શું ફરીથી યાદ કરાવ્યું, ફિલ્મ ઉતરે છે ત્યારે ગુરુદેવસિંહની એ પ્રવચનની, હવે નામ તો કીધું પણ હવે કોણ છે હશે ભાઈ. આમ બહુ રેર ઉતરી છે ગુરુદેવની, એક 320 ગાથા ઉપરનું પણ એક પ્રવચન ઉતરેલું છે. એવી રીતે નાઇરોબીમાંથી આવીએ તો જુદા છે, આ તો એ પહેલાના 77 છે, એટલે એના ત્યારે કોઈ ભાઈ ઉતાર્યું હશે. તો ખાસ ગુરુદેવસે ફરીથી એ ભાવાર્થ લઈને શરૂ કર્યું. તો ફરી ફરીને બે પ્રકાર લઈએ આપણે, શું છે? જેટલો વ્યવહાર તેટલો મિથ્યાત્વમ, સામાન્ય વાત હતી ને. પણ એ હવે એ પહેલી શરૂઆત શું કીધું કે જો એમાં એમાં જ જોઈએ આપણે, જે પહેલું જ પહેલું 297 પેજમાં છે ને, ભાવાર્થ આમ છે એ પેરેગ્રાફને, એની છેલ્લી ત્રણ લાઈન એ નીચેથી ચોથી પર. મિથ્યાત્વનો નાશ થયો છે એને વ્યવહાર દયાદાન આદિ દ્રષ્ટિમાંથી છૂટી ગયા, આદર રહ્યો નહીં. જે પહેલું આખો શું છે, મૂળ જે શબ્દો છે રાજમલજીના ક્યાં છે? મિથ્યાત્વ ભાવ જેને છૂટી ગયો છે એને સમસ્ત વ્યવહાર છૂટી ગયો, એનો પેલો ગુરુદેવસિંહ અર્થ કરે છે. કે મિથ્યાત્વ છૂટી ગયો તો મિથ્યાત્વ કેટલામ ગુણસ્થાને છૂટી જાય? ચોથે. અને ત્યારે બધો જ વ્યવહાર છૂટી જાય છે, અનછૂટી જાય? લખ્યું તો છે, લખ્યું તો છે, મિથ્યાત્વ ભાવ જેને છૂટી ગયો છે તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો છે, લખ્યું તો છે. જો જેવું લખ્યું એટલો જ જો એકાંતે અર્થ લઈ લેશો, તો જો મિથ્યાત્વ છૂટતા બધો જ વ્યવહાર છૂટી જશે તો એ 12મી ગુણસ્થાને પહોંચી ગયો હશે. કોઈ પણ વિકલ્પ નહીં રહે, અસ્તિત્વનો વિકલ્પ નહીં રહે. તો અહીંયા અર્થ શું લખ્યો છે કે અહીંયા સમ્યક દર્શન થયું, કે એનો અર્થ થયો કે જેમ મિથ્યાત્વ ગયું, ફરીથી એનો અર્થ મિથ્યાત્વ ગયોનો અર્થ બંધ અધિકારની સાથે વાત લિંક લઈને એની, બાકી તો ઘણા મિથ્યાત્વ ગયો એટલે ઘણો આવે, કે ચાર હું કરું છું એવો કર્તૃત્વ ભાવ ગયો તો મિથ્યાત્વ ગયો છે, અને એનો અર્થ કે શુભરાગમાં મારાપણાનો અભિપ્રાય ગયો છે. શું છે, કોની વાત લીધે? મિથ્યાત્વ અહીંયા બંધની સાથેની વાત ચાલુ છે, તો મિથ્યાત્વ છૂટી ગયો છે ને શબ્દ મિથ્યાત્વ, એનો અર્થ શું છે? હું બીજાને જીવાડું, બીજાને મારું, સુખી દુઃખી કરું, એવો જ્યાં ભાવ ગયો તેને શું થઈ ગયો? સમસ્ત વ્યવહાર છૂટી ગયો, એટલે તે ભૂમિકામાં જે શુભ રાગ છે એ બધામાં શું ગયું? એકત્વ છૂટી ગયું છે. રાગ રહી ગયો છે પણ શું થયું છે? એકત્વ. એનું નામ સમસ્ત વ્યવહાર છૂટી ગયો એમ કહેવામાં આવે છે. અર્થ નો જાણ્યો ને માની લે વ્યવહાર છૂટી ગયો તો ક્યાં પહોંચી જાય? એક રીતે વિચાર કરીએ, વ્યવહાર કોને ન હોય, વ્યવહાર અથવા કોને હોય એમ લ્યો, અથવા કોને ન હોય એમ લ્યો, કોને ન હોય, સિદ્ધ ભગવાનને ન હોય એમ ને, કોને? અરિયનને ન હોય, ચલો બે પછી. અરે બહિરાત્મા ને પરમાત્મા કોઈને ન હોય, સાધક દશામાં હોય અંતરાત. તો અહીંયા આખી વાત શું લેવું છે કે જે સાધક દશામાં આવી ગયા છે, થોડું ફરી ફરીને વિચાર, કદાચ રિપીટ લાગતું હશે તો સોરી, પણ એક બહુ જ આ થોડા શબ્દોમાં ગુરદસી કેવો ભાવ કાઢે એ વિચારવા જેવું છે કે ફરીથી જે હું કરી શકતો નથી એનો અભિપ્રાય કરવાનો છૂટી ગયો. શું છે? જે હું કરી શકું, હું એટલે કોઈ પણ જીવ, કે હું બીજાને જીવાડું, મારું એ કોઈ મારા હાથની વાત નથી, હું કરી શકતો નથી. એના માટે આચાર્યદેવે, કુનકુન આચાર્યદેવ શું કારણ આપી દીધું આપણને? આયુષ્ય છે તો જીવે છે, ને આયુષ નાખશે તો મરણ છે, એમ જીન દેવે કીધું છે. જોઈ લેજે, કર્ણાનુયોગમાં જોઈ લેજે. તો એ વાત તો જે હું નથી કરી શકતો એને હું માનું છું, એવો મિથ્યાત્વ ભાવ તો સમ્યક દર્શન થતા વયો ગયો છે. સૌથી પહેલું મિથ્યાત્વ ચીટું. હવે એના ઉપરથી કહે છે, હવે જે ભાવ જે તું અત્યારના કરે છે, જે શુભ રાગ ભૂમિકા નહીં, એનું પણ કરતા પણ હવે ગયું છે. શું છે? બંધ અધિકાર છે કે જે નથી કરી શકતો ને માને છે એવો મિથ્યાત્વ તો ગયો છે, પણ હવે શું રહી ગયું છે કે બીજાને જીવાડું છું એવો શુભ રાગ રહી ગયો છે. પણ એ શુભ રાગનું શું વયું ગયું છે? એમાં એકત્વ મમત્વ, એનાથી મને લાભ થશે, વધતા મોક્ષ થશે એવો અભિપ્રાય છૂટી ગયો. તો તેનું નામ કીધું કે મિથ્યાત્વ છૂટતા સમસ્ત વ્યવહાર છૂટી ગયો. તો વ્યવહાર અને પછી ગુરુદાસી જુદા જુદા ઘણા અર્થો લે છે. દ્રષ્ટિમાંથી છૂટી ગયો છે, એમાં એકત્વ છૂટી ગયો છે, એનાથી લાભ છૂટી ગયો છે, એનો આદર છૂટી ગયો છે, બધા શબ્દો છે. તો આ રીતે એ રાજમલજીના એ શબ્દોમાંથી એ ભાવ કાઢીને સમજાય. ને તો જો સીધો જ અર્થ લેશો, બધો વ્યવહાર મટી ગયો તો પૂર્ણ વિતરાગતા એ થઈ જશે. તો એટલા માટે જે શુભરાગ રહી ગયો છે એ દ્રષ્ટિમાંથી ને એનો આદર એ છૂટી ગયો છે. એનાથી આગળ 298 પેજ છે, એમાં ઉપરની જ બીજી ત્રીજી લાઈન ઉપરથી જો આમાં અર્થ લે છે, પુણ્ય પાપના ભાવ પણ મારા નહીં. ફરીથી મારા કરવાને તો ભૂલી જવું, પછી બીજા ક્યાં છોડાવી દીધું? અશુભ રાગ પણ નહીં. હવે સાધક દશામાં શુભ રાગ, કારણ કે વ્યવહાર છે એ શુભ રાગ માટે નહીં. પેલું મિથ્યાત્વમાં જે માનતા હતા એ તો છૂટી ગયું, અશુભ રાગ પણ નહીં. હવે શુભ રાગ એ શું છે? પુણ્યના ભાવ પણ મારા, મારામાં છે નહીં, મારામાં છે નહીં. ધેરફોર મારા છે નહીં, અને ધેરફોર એમાં હું નથી. જા એક બોલમાંથી આ લોજિકલ આખું કાઢ્યું. એ શું છે? મારામાં નથી. કોણ આ અર્થ કરે છે? મિથ્યાત્વ ગયું છે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, કે પરદ્રવ્યની વાત તો ભૂલી જાઓ. હવે જે શુભરાગ અથવા તો હજી સાધક દશામાં ચોથું ગુણ સ્થાન હોય, અલ્પ અશુભ હોય, તો એ પણ એ શું છે? મારામાં નથી. કેમ ખબર પડી મારામાં નથી? કેમ? હજી તો ક્યાં પૂર્ણ વિતરાગ થયા છે, અને હજી તો મુનિ દશાય નથી આવી. તો શુભ અશુભ બે હશે ને? બે છે ને? હા હોય છે ને. પણ આખી ભાઈ જેનાથી ભેદ જ્ઞાન કર્યું છે એને કહે છે કે એ મારામાં નથી. હવે દ્રષ્ટિ ક્યાં પહોંચી છે? દ્રષ્ટિ જેને સ્વીકારે છે એમાં ભવ તો નથી, ભવનો ભાવ પણ નથી. અને તેથી દ્રષ્ટિ શું કહે છે? કે મારામાં છે નહીં. એટલા માટે તો ચોથા ગુણસ્થાનનું પેલું નામ આપ્યું. શું નામ આપ્યું છે? સમ્યક દ્રષ્ટિ. એ યાદ જ નથી કરતા ટાઇટલ ગુણસ્થાનમાં. પછી તો અવિરત ચારે, બાકી મૂળ તો શું છે? સમ્યક દ્રષ્ટિ. દ્રષ્ટિએ એનું સમ્યકપણું પ્રગટ કરી નાખ્યું છે. અને એ દ્રષ્ટિનું સમ્યકપણું ક્યારે પ્રગટ થયું છે? કે ત્રિકાળ સમ્યક સ્વરૂપ, સત સ્વરૂપ શુદ્ધાત્માનો અવલંબન આવ્યું, તો દ્રષ્ટિનું પણ સમ્યકપણું થયું. તો એ સમ્યક વિષયમાં પણ જો વિભાવ નથી તો દ્રષ્ટિ કેમ હશે, અને જો દ્રષ્ટિમાં નથી તો જ્ઞાની મારા માં છે એમ કેમ માનશે? જેનાથી ભેદ જ્ઞાન થયું તો થયું કે એ મારા માં છે નહીં. સ્વભાવની દ્રષ્ટિથી આ યાદ કરવું હોય તો સમયસારની 50 થી 55 ગાથા લઈ લેવી. 29 બોલ છે. ક્યાંથી શરૂ થાય છે? ક્યાં પહેલા બોલથી શરૂ થાય છે? ગાથામાં છે, એના પછી ગાથા જ છે. વર્ણાદિ ગુણ સ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચયથી. ક્યાંથી પેલું છે? વર્ણાદિથી ગુણસ્થાન સુધીના 29 બોલ. અને એમાં સરસ શબ્દ શું વાપરો છે? એ બધો જીવને નથી. શબ્દ છે ને વર્ણથી, વર્ણાદિતે બધો જીવને નથી. શા માટે નથી? શા માટે નથી? સોરી, રેફરન્સ તરીકે બહુ આની સાથે બહુ મજા. અને એટલા માટે ક્યારેક ગાથા પદ્યાનુવાદ જો વાંચે ને તો ભાવ થોડા યાદ રહી જાય. પૂતગલ દ્રવ્યના પરિણામય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. પેલું શું સિદ્ધ કરવું છે? બધો જીવને નથી. સિદ્ધ તો ન્યા કરવું છે ને, તો અલ્ટિમેટ શું આવવું જોઈએ? પૂતગલના પરિણામય હોવાથી જીવના નથી, જીવમાં એમ આવવું જોઈએ ને. તો એમાં શબ્દો વાપરો અનુભૂતિમાં. અરે જીવમાં નથી ખબર ક્યારે પડી? અનુભૂતિ થઈ ત્યારની વાત. વાતોના વડાની એ વાત નથી. એક આચાર્યદેવના શબ્દો પ્રયોગની પાછળ કંઈક હેતુ હોય છે, પર્પઝ હોય છે. નહીં તો જીવનો નથી તો જીવમાં નથી એમ શબ્દ આવું છે ને કન્ક્લુઝનમાં. તે જીવનો નથી તો કારણ આપ્યું, પૂતગલ દ્રવ્યના પરિણામય હોવાથી. કોઈને એમ થાય આવો વાકરો નહીં, હા પૂતગલના લક્ષ્ય થયા એમ તમે કહો, એમાં તો શબ્દ કેવો વાપરો? આવું કાંઈ હોય? ગુણસ્થાન કોને હોય, જીવને હોય કે પૂતગલને હોય? જીવ. એમાં પ્રશ્ન હું પૂછ્યો છે. હવે તમે જોયું હોય તો જોઈ લો, તમે કર્ણાન યોગ જોઈ લો, ગમે. આ જ મોટો આંતરો પાડે છે જીવ અજીવ અધિકારમાં. તું જીવને સંયોગથી જોતો તો એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. તું જીવને દ્રવ્ય કર્મથી જોતો તો, ઓલા તો નો કર્મ, એ પણ દૂરની વાત થઈ. જીવને ભાવ કર્મથી જોતો તો એ દૂરની. ફરીથી જીવ અજીવ અધિકાર ચાલે છે ન્યા. અરે તું ભેદભાવ વાળો આત્માને જોવે છે, એ તને જીવ જોતા નથી આવેલો. જે અજીવના લક્ષ્ય થયા છે, બીજાના લક્ષ્ય થયા છે, અનેકના સંગે, જેમાં અહીંયા પરસંગ આવ્યો ને શબ્દ, એ અનેકના સંગમાં જોડાતા અનેકતા એ પર્યાયમાં થાય છે. બાકી સ્વભાવમાં જોતો એક રૂપતા છે. આ એની વાત અહીંયા. તો ચલો સરસ ગુરુદેશી આવે. એક આટલા શબ્દોમાં ગુરુદેશી આશ્ચર્ય કોઈ દી થાય છે? ગુરુદેવે કંઈક શું કર્યું હશે? લેંગ્વેજમાં કર્યું હશે ને, PhD કર્યું હશે ને, ગુજરાતી સબ્જેક્ટ રાખી. નહીં તો માસ્ટર ડિગ્રી હતી, બેચલર ડિગ્રી હતી, કઈ હતી? બાયનું લૌકિક ભણતર ભલે 6ઠી સુધીનું હતું, પણ અંદરની પોતાની રૂચિના બળે જે સાધનાનો ધોધ વેવડાયો તો બહારનું ક્ષોભસમ જ્ઞાન પણ એટલું ખીલી ગયું કે કોઈ એક ભાવને કહેવા માટે ક્યારે શબ્દો ગોતવા નથી પડ્યા. એક ભાવને કહેવા માટે કેટલા શબ્દોની વિવિધતા. આપણે અહીંયા 3 તો જોઈએ છીએ. એક સહજતા છે એમનો. અનુભૂતિવંત ધર્માત્મા ઘણા હોઈ શકે છે. એમાં આવો એક વાણીનો યોગ કે જેને માટે પોતાના ભાવોને વ્યક્ત કરવા માટે વાચક શબ્દો ગોતવા પડે એવું ક્યારેય પ્રવચનમાં નહીં જોયું હોય. અસ્ખલિત એક કલાકનો શું થતો હોય છે? પ્રવાહ ધારાવાહી આખો એક ચાલતો હોય છે. તો આપણને તો જેને કે સોનામાં સુગંધ જેવા એક ધર્માત્મા તો મળ્યા, પણ એક અપૂરો વાણીનો યોગ જેને હતો. પૂજ્ય બેનસીના શબ્દોમાં કહીએ તો એ શ્રુતની લબ્ધિ સાથે એક વાણી માટે ગુરદેવસિંહ એટલા રસબસથી કહે છે કે શ્રોતાઓનો રસ જળવાઈ રહે છે. પોતે એમાં ઇન્વોલ્વ થઈને ઘણા કોઈ એક વાત કરતા હોય તો કેવા ખાતર કરતા હોય. ગુરદેવસિંહ ફરીથી એના માટે પણ દ્રષ્ટાંત આપતા હોય છે. જેમ પ્રોફેસર હોય ને, પ્રોફેસર જનરલી શું હોય એને, એવરી યર રિપીટેડલી એનો સબ્જેક્ટ ખાસ લઈ લો, હિસ્ટ્રીમાં હિસ્ટ્રીમાં એનો જ આવવાના. એના કદાચ હોય મોગલ હોય તો એના બધા ક્રમ હોય ને બધું જ, તો એને શું કરવાનું, જસ્ટ લાઈક એ મેમોરાઈઝ કરેલું રિપીટ રિપીટ. ક્યારેય પણ ગુરદેવસિંહના 19મી વારના સમયસાની સિરીઝ કોઈ પણ પકડો, બીજી નથી પણ ક્યારથી 13થી જે આપણી પાસે છે એમાં દરેક વખતમાં કંઈક જુદા જુદા ભાવો એમાં વર્ણ, કારણ કે આ કોઈ ધારણા જ્ઞાનથી આવેલી વાણી નથી, અનુભવથી સ્પર્શાયેલી વાણી છે. એની કોઈ જાત જ જુદી હોય, એની અદ્ભુતતા જ. કદાચ શબ્દોની બીજા પાસે ઘણી મળશે, ગુરુદેવની કાઠિયાવાડી ભાષા હશે, પણ ભાવોની જે બેહદતા છે એ આપણી કલ્પનાની બહાર છે. તો અહીંયા આપણે કે મારામાં છે નહીં, તેથી શું છે, જ્યાં શ્રદ્ધાની પણતી સ્વભાવ સન્મુખ થઈ એમાં એ દેખાતા નથી, તો નિર્ણય થયો કે એ કોઈ મારા નથી. અને તો પછી બેસ પરસ્પર આવી ગયો, એમાં હું નથી ને એ મારામાં નથી. આ વેદનાનો પ્રકાર, એ મારા નથી, મારા માં નથી તો મારા નથી, અને એમાં હું નથી અને એ મારા નથી. અને આ રીતે એના પછીનો પેરેગ્રાફ ભગવાન જે છે ને એની ત્રીજા, આવું સમ્યક દર્શન જેને પ્રગટ થયું તેને મિથ્યાત્વનો નાશ થયો, અસ્થિ નાસ્તિ. અને આ મિથ્યાત્વનો નાશ થયો તો વ્યવહાર આદરણી રહ્યો નથી, હે થયો. જો આવ્યું ને ફરીથી જે વિષય છે, ફરીથી શું થયું, પેલું શું છૂટી ગયું, મિથ્યાત્વ છૂટી ગયું. એટલે શું છે, એટલે શું કે જે હું કરી શકતો નહોતો અને માનતો હતો એ પરને જીવાડું મારું એ બધું થયું, પણ હવે શું રહી ગયું તું, વ્યવહાર એટલે શું, સ્વભાવ એટલે શું, કે હું બીજાને જીવાડું અથવા કોઈને સારો ઉપદેશ આપી શકું કરું, એવો ભાવ પણ રહી ગયો છે, પણ એનો આદર રહ્યો નથી, એનું એકત્વ રહ્યું નથી, મમત્વ થયું નથી. એવો શબ્દ અહીંયા શું વાપર્યો છે, હે થઈ ગયો છે. આ એનું નામ વ્યવહાર એ છૂટી ગયો, સગળો વ્યવહાર છૂટી ગયો. તો એ રીતે અહીંયા ચલો આગળ એનાથી લઈએ. રામજીભાઈ વળી ફરીથી કઈ સમજાતું નથી, કાલે રિપીટ કર્યું, અત્યારના ગુરુદેવસિંહ કરે. એક વિશિષ્ટતા હતી એ પણ, ગુરુદેવસિંહના પ્રવચનમાં કોઈ વચ્ચે બોલી શકે કોઈનું તાકાત નહોતી. રામજીભાઈ પોતે ખાસ જાણે સમજાય તો ગયું હોય પોતાને, છતાં પણ વધારે સ્પષ્ટતા માટે એ ગુરુદેવસિંહને કહી શકતા હતા. એની સાથે પણ પેલા એક થોડા હતા, પ્રેમચંદભાઈ હતા, એના રાણપુરના હતા, જે થોડું ઓછું સાંભળતા, એટલે ગુરુદેવની પાટને જડીને બેસતા. એ કદાચ જૂના જોયા હશે તો ખબર હશે, આમ કેવી રીતે ઓળખાય, આમ પીળી પાઘડી કહેવાય. નારાયણભાઈ હતા એ લીલી પાઘડી કહેતા, તો એ ગુરુદેવની પ્રેમચંદભાઈ અડીને જ આમ કાન એટલું જ. તો એ રીતે પછી આ પણ એક હતા, હીરાચંદભાઈ જે દામાણી હતા ને, એ ઓછું સાંભળતા, એ ગુરુદેવની પાટની નીચે પડતા. બાકી હોંકારો આપતા હતા એ મકન દાદા હતા, એ પણ રહેતા સામે હતા. તો રામજીભાઈ પણ સાવ નજીક જ એ બોલી શકતા હતા ગુરુદેવ સાહેબ, કે સાહેબ આપ બધું કહો છો, એ બધું શું થાય છે, સમજાતું નથી એમ નહીં, આપે કયો છો એ અમે સાંભળી લઈએ છીએ પણ ગળે ઉતરતું નથી. કુંભાર ગળો કરીને આમ કેવી રીતે ગળે ઉતરતું હોય એમ કરીને પણ કહેતા. અહીંયા ચલો સરસ ગુરુદેવસિંહનું એ કહ્યું, એના માટે લઈએ પેરેગ્રાફમાં. જો પહેલું લેશે, પહેલા ત્રણ કર્મોમાં આવશે. જો એક એક ગુરુદેવસિંહ શબ્દો જુદા જુદા કરીને કેમ વાપરે છે, એમાં પહેલું છે ને શરીર રહિત છે, મેળું શબ્દ એમાં જે અહીંયા કહે છે કે જેને આત્મા એ શરીર રહિત છે, કોની વાત આવી, આ નો કર્મથી રહિતની વાત આવી. અને બીજો શબ્દ એ નો કર્મ એવા શરીર માટે કયો શબ્દ વાપરો, કયો શબ્દ, આ તો માટી ધૂળ છે, ફરીથી કોને માટે, કોના શરીરને માટે, આપણા શરીર કે બીજાના શરીરમાં, ક્યારેક વિકલ્પ આવે છે, વિકલ્પ નહીં વિચાર આવે છે. ગુરુદેવસિંહને વાત કહેતા કહેતા પણ એમના ભાવોમાં શરીર ધૂળ તરીકે દેખાય છે,
આ એકમ શબ્દો ખાલી કહેવા માત્ર એવા નથી, એક અંદરની એક ભેદનાની જે જ્યોતિ જાગી એનું બળ કેવું હશે. અરે જેને ભિન્નતા અને આગળ પણ છે ને આગળ આવશે, એ કેવું છે સ્મશાનની કેવી છે રાખ છે એવો શબ્દ આવ્યો હતો ને આમ જ ક્યાંક છે આગળ. અત્યારના શરીરને કેવું જોવે છે જ્ઞાની, રાખ તરીકે જોવે છે. અને આપણે કેવું જોઈએ છે, આ શરીર મારું તો હવે ભૂલી જ જવું, સપનામાં પણ મારું નહીં લેવું. કોનું શું, મારું કે બીજાનું, મારું પણ નહીં બીજાનું પણ નહીં આ શરીર. અને કેવું છે અત્યારના કેવું છે, ધૂળ કહો તો ધૂળ અને રાખ કહો તો રાખ છે. એની જગ્યાએ આપણે શું જોઈએ છે, શું જોઈએ છે આપણે, અરે આ શરીર ટકો અને કદાચ ન ટકતું હોય તો નવા ભાવમાં મળો. શું છે આપણા અભિપ્રાયમાં પડ્યું છે, પેલું તો એ જ છે કે આ છૂટવું જ ન જોવે. જેને કે અટમોસ્ટ કેર ને એફર્ટ્સ લઈને પણ મારે તેનું શું છે ટકાવવું છે. અને હાથની વાત નથી તો બીજા ભાવમાં મને, અરે શરીર મળે એટલે ભાવની ભાવના, એક ભાવની ભાવના છે અનંત ભાવ કરાવશે તને. અને એ જ્ઞાનીની શું છે નિરંતર શું દેખાય છે એમને કે આ સ્મશાન છે, આ એક ધૂળ માટી છે. તો ચલો પેલી કોની વાત આવી, નો કર્મ એવું શરીર કેવું છે તેનાથી ભિન્ન હું છું. પછી હવે શું લીધું બીજું, કર્મથી પણ ભિન્ન છે. કર્મ એટલે કોણ લેવા, જ્ઞાનાવર્ણી દર્શનાવર્ણી જેને દ્રવ્ય કર્મ કહેવાય એનાથી પણ ભિન્ન છે. ભલે શબ્દ આપણે વાંચું આત્મા ભિન્ન છે, પણ આપણે શું વાંચું, હું ભિન્ન છું. તો શેનાથી ભિન્ન પહેલા લીધું, જે ભાઈમાં શરીર સ્થૂળ રૂપે દેખાય એનાથી નો કર્મથી ભિન્ન છું, અને શરીરથી ભિન્ન છું તો એના રિલેટેડ જે કોઈ હોય બધા સમજી લેવા. શરીરથી ભિન્ન છે તો શરીરના સંબંધી જે માતા પિતા ભાઈ બહેન બધા જે હોય કેના સંબંધી રિલેટેડ, શરીર સંબંધી, તો એ બધા પછી આઠ કર્મ જે લીધા દ્રવ્ય કર્મ એનાથી ભિન્ન. હવે એનું ત્રીજું, પૂન પાપના વિકારી ભાવ થાય એ કોણ આવી ગયા, ભાવ કર્મ. જો જુદા જુદા શબ્દો વાપરે છે, હવે જે શબ્દો વાપરે છે ગુરુદેવ શીખ્યા વાપરશે, તત્વો ઉપરથી લેશે. આવ્યા ક્યાં શબ્દો આવ્યો, આશ્રવ તત્વ તેનાથી ભિન્ન છે, શરીર કર્મ અજીવ તત્વ છે એનાથી ભિન્ન છે, એનાથી ભિન્ન હું જીવ તત્વ છું. પછી એનાથી આગળ પુણ્ય તત્વ પાપ તત્વ અને આશ્રવ તત્વ આવી ગયું. એક વાતની જે કરવાની વાત છે એમાંથી દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ લીધા, હવે સાત તત્વ. અહીંયા અશુદ્ધતાની વાત છે એટલે બાકી તો આગળ જ્યારે આવે તો સંવંતની જમક, પણ અહીંયા સુધી તો પહોંચીએ. હજી તો નો કર્મથી ભિન્નતા કરવાનું શું નથી થતું, શું નથી થતું, વીર્ય ઉપડતું નથી, વિચાર પૂર્વકમાં પણ ઉપડતું નથી, તો નિર્વિકલ્પણે તો કેદી થશે આપણને. ઉલટાનું એકાકાર પણ એટલું રહ્યા કરે છે. તો અહીંયા ફરી ફરીને એક આ રીતે વર્ડ ટુ વર્ડ સાંભળી તો લઈએ, પણ એકવાર વર્ડ ટુ વર્ડ નિરાતે વાંચશું ને તો એમાંથી ઘણું જુદું જુદું આપણને જે એકદમ ફ્લોમાં આપણને ખ્યાલમાં ના આવે, પણ જો આ ધીરે ધીરે વાંચીએ તો આખું એસે ગુરુદેવ શું ને આ પ્રવચનો આપણે કેવા કર્યા છે, સાંભળવા યોગ્ય નાખ્યા છે, હવે રીડેબલ વાંચવા જેવા છે. આ વર્ડ ટુ વર્ડ કહેવા છે રીડેબલ, રીડ જો રીડ કરશું તો નવું આપણને, તો નવું તત્વની વાત આ રીતે આપણને વાત કર્યું. તો એ રીતે છેલ્લો એનો જ પેરેગ્રાફ એ જ પાનામાં છેલ્લો જ પેરેગ્રાફ, વ્યવહાર જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી, વ્યવહાર કેવું થઈ ગયું છે, જ્ઞાનના જ્ઞેય તરીકે રહ્યો છે. આવી ગયું જુદા જુદા શબ્દોમાં, હવે કેવા રૂપે લીધું, જ્ઞેય રૂપે લીધું. એને પેલા તો કેવું લીધું, દ્રવ્ય કર્મ ભાવ કર્મ એ રીતે નામ આપ્યું, પછી તત્વોથી નામ આપ્યા, એ પુણ્ય તત્વ છે પાપ તત્વ છે આશ્રવ તત્વ છે અજીવ તત્વ એવું બધું. હવે નવું શું નામ આપ્યું, એ બધા હવે કેવા રહી ગયા છે, જ્ઞાનનું જ્ઞેય. જ્ઞેય શબ્દ શું બતાવે, જાણવા લાયક એટલે શું, બરોબર સરસ, જ્ઞેય એટલે જાણવા લાયક એટલે શું, એનાથી જરાય આગળ વધતો નહીં. એ સારો છે કે ખરાબ જો કર્યું તો તારું જ્ઞાતાપણું છૂટી જશે. જો એમાં ઠીકપણું માન્યું તો એ ઉપાદેય થઈ જશે, અઠીકપણે માન્યું તો તારા માટે દ્વેષ રૂપે થઈ જશે, અને જ્ઞાતાપણે રહ્યો તો એનાથી ઉદાસીન થઈ જાય. તો આપણે જ્ઞેય સારી વાત છે, જ્ઞેય એટલે જાણવા લાયક, પણ જ્ઞેયપણાનો અર્થ શું છે આખો? એ મારા માટે સારું હોય કે ખરાબ હોય? સારું ખરાબ માનીશ તો એને ખરેખર જ્ઞેય તરીકે તે સ્વીકાર્યું જ નથી. અને આ ક્યાં જ્ઞેયની વાત કરે છે ગુરુદેવસિંહ? આ ક્યાં જ્ઞેયની વાત? અહીંયા ખાસ અહીંયા શું ફરીથી આમાં છે ને? વ્યવહાર, વ્યવહાર પર નહીં, બધું છૂટી ગયા હવે. નો કર્મ પણ નહીં અને દ્રવ્ય કર્મ નહીં, પણ જે રહી ગયા છે, જે મિથ્યા અભિપ્રાય ને બધું છૂટી નહીં, પણ હવે જે રહી ગયો છે, અહીંયા શું કહેવું છે? એક કે બંધ અધિકાર છે, જેમાં તું મિથ્યાત્વ સહિત તો અનંત બંધ છે એને નહીં. હવે સાધક દશામાં જે અલ્પબંધનું કારણ છે એ પણ તને એનાથી ઉપેક્ષા કરાવે છે. કે જે વ્યવહાર છે એ શું છે? એ મારા માટે શું છે? એ જ્ઞેય છે. એ વ્યવહાર સમસ્ત છૂટી ગયો છે એટલે એમાં એકાકારપણું, લાભ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ એ છૂટી ગઈ છે. તો એ રીતે આખું અલ્પબંધના કારણ એટલે વ્યવહારથી પણ નિરપેક્ષપણું કરાવવા માટેની આ એ વાત છે. કે જ્ઞાનનું જ્ઞેય છે પણ શ્રદ્ધામાંથી છૂટી ગયો છે. ત્રણ મુખ્ય લઈએ ને, મોક્ષ માર્ગમાં કેટલી પણતિ હોય? ત્રણ પણતિ હોય ને, શ્રદ્ધા, જ્ઞાન અને ફરીથી પૂછીશ, મોક્ષ માર્ગમાં કેટલી પણતિ હોય? મોક્ષ માર્ગની તો વાય છે સમ્યક દર્શનના ચારિત્રાણી. પણતિ કેટલી હોય? એક જ હોય. એટલે ત્રણેયની એકતા એટલે મોક્ષ માર્ગની એક જ પણતિ હોય ને? નહીં, શું કઈ આ બધું આડોળું નહીં પૂછવાનું, કઈ સીધું ફરીથી. મોક્ષ માર્ગ એક સમૂહ જાતિ વાચક નામ છે. કેવું છે? સંખ્યાવાચક સમૂહ વાચક એ છે. એ સમ્યક દર્શનના ચારિત્ર એક એક એ છે. તો મોક્ષ માર્ગમાં અનંતે અનંત ગુણોની નિર્મળ પર્યાયનું કલેક્શન સમૂહ, જેમ કહીએ ને માણસો, ભારતી, તે બધા એક શું છે? સમૂહાત્મક નામ છે. એમ સમૂહ વાચે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ નથી. ત્રણેયની એકતાને, અનંત ગુણોની પણતીને એકતાનું એક નામ આપ્યું છે. બાકી પણતી તો દરેકની શું છે? જો અલગ અલગ ન હોત તો શ્રદ્ધાની પૂર્ણતા એ ચારિત્ર નહીં થઈ જતી. એટલે અલગ અલગ છે, પણ આ તો અનંતને તો કઈ રીતે કહી શકાય? અને એટલા માટે ત્રણની મુખ્યતા લઈને આખી વાત કરવામાં એ આવી. તો જો અહીંયા ફરીથી ગુરુદેવ શું જુદું પડાયું? ફરીથી શ્રદ્ધામાં શું છે? વ્યવહારની વાત છે, શુભ રાગની. હજી તો આપણે અન્ય આશ્રવની વાત તો દૂર ગુરુદેશ લીધી, પણ અહીંયા વ્યવહાર એને શ્રદ્ધાથી જોઈએ તો શું છે? શ્રદ્ધાની અપેક્ષા એ એનો સ્વીકાર જ નથી. શ્રદ્ધામાં છે ને છૂટી ગયો છે, શ્રદ્ધામાંથી તો એ છૂટી જ ગયો છે. રાગ રહ્યો જ નથી, શ્રદ્ધામાં એનો સ્વીકાર જ નથી. હું શ્રદ્ધા અપેક્ષા તો શ્રદ્ધા કહે છે, હું પરિપૂર્ણ પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું, હું સિદ્ધ સ્વરૂપ નહીં, હું સિદ્ધ થવાને લાયક નહીં, સિદ્ધ જેવો નહીં, સિદ્ધ જ છું. હવે થવાને લાયક નહીં એ તો બધી શેમાં જાય છે? શેમાં જાય? પર્યાયગત યોગ્યતામાં જાય છે. હું પોતે કેવો છું? સિદ્ધ સ્વરૂપ છું. તો એ શ્રદ્ધામાં હવે એ સમયે જ્ઞાન શું જાણે છે? એને જ્ઞેય તરીકે તે ભૂમિકામાં સમ્યક દર્શન થયું તો દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા નવ તત્વની શ્રદ્ધાનો છે, પંચમ ગુણસ્થાન છે તો અણુવ્રતના છે. તો એ શું થાય છે? જ્ઞાનનું જ્ઞેય. અને ચારિત્રમાં જોઈએ તો અસ્થિરતા એ હજી પરિણમન છે. શ્રદ્ધામાં નિષેધ છે, જ્ઞાનમાં જ્ઞેય છે, અને ચારિત્રમાં એટલું હજી અલ્પ પરિણમન. અહીંયા બે મુખ્ય ગુણને લઈને ગુરુદેવસિંહ વાત કરી. હવે જો ગુરુદેવસિંહ એની પછીની લાઈન છોડીને તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો છે ને, પછી શું શબ્દ વાપરે છે? આ મહાસિદ્ધાંત. કેમ આવું આવું શબ્દ સેમ વાપરવાનો શું ગુરુદેવસિંહ પ્રયોજન? જો આમાં ગૂઢતા ભરી છે, ખાલી શબ્દ લઈને અર્થ ન કરો કે બધો વ્યવહાર છૂટી ગયો એટલે શુભ રાગ જ છૂટી ગયો છે એમ ન લેવો. અહીંયા શ્રદ્ધામાં એનો નિષેધ થઈ ગયો છે અને જ્ઞાનમાં પણ મારું સ્વરૂપ નથી એ પ્રમાણે જ્ઞાન એ વાત લેજે. બાકી સર્વતા એનું ચારિત્રમાં પ્રણમન જ જો નથી તો તો પૂર્ણ. અને એ માટે એની ગંભીરતા જોઈને ગુરુદેવજી શું થયું છે કે મહા સિદ્ધાંત છે. એના પછી છે જો એક અસ્તિ નાસ્તિ બતાવે, નિશ્ચયનો આદર થયો તો વ્યવહાર હે થઈ ગયો. ફરીથી બે શબ્દો વિચારવા જેવો છે. નિશ્ચયનો આદર થયો, આદર થયો એટલે નિશ્ચયનો આદર થયો એટલે નિશ્ચય એટલે કે શુદ્ધ સ્વરૂપ આત્માનો આદર થયો અને નિશ્ચય એટલે કે વિતરાગીપણથી મોક્ષ માર્ગ શરૂ થયો. શું છે પણતીનો આદર એમ નહીં, નિશ્ચય સ્વભાવ શુદ્ધ સ્વભાવનો શું થયો આદર થયો તો પણતીમાં શું પ્રગટ થયું શુદ્ધતાની મોક્ષ માર્ગની શરૂઆત થઈ અને વ્યવહાર શું થઈ ગયો. આમ કહીને શું વાત આવી કે મોક્ષ માર્ગમાં બે છે, હે હે ક્યારે કહેવાશે, હોય ત્યારે હે કે અભાવ હોય ત્યારે હે. જેનો અભાવ હોય એ મુખ્ય હોય કે ગૌણ હોય. બધા શબ્દો આવે તો અર્થ તો સમજવો પડે ને. મુખ્ય ગૌણ અહીંયા તો ઉપાદેયને હે નીચે આપણે મુખ્ય ગુણથી પહેલા લઈએ. મુખ્ય ગુણ અભાવમાં હોય કે સદભાવમાં હોય, સદભાવમાં હોય કે અભાવમાં. જે સિદ્ધ ભગવાનને એ તે ભૂમિકાનો શુભરાગ શુભરાગ એ મુખ્ય છે કે ગૌણ છે. તો પહેલું એક સ્વીકારવું જેનો સદભાવ જ નથી એનો મુખ્ય ગુણ શું કરીશ તો જે હશે હશે તો આ સાધક દશા શરૂ થઈ ગઈ. મિથ્યાત્વ ગયો, સમ્યક દર્શન થયો તો નિશ્ચય એ આદરપૂર્વક એટલે એક સુખદાયક એની વૃદ્ધિ શરૂ થાય. અને ભૂમિકાનો જે વ્યવહાર છે કેવો થઈ ગયો છે, એ આદર છૂટી ગયો છે, હેય થઈ ગયો છે, હવે છૂટવા માટેનો છે. તો આ રીતે આખી ભૂમિ અને એનું નામ મિથ્યાત્વ જતા સગળો સમસ્ત વ્યવહાર ગયો એમ કહેવામાં આવે છે. એની હવે હેય બુદ્ધિ થઈ ગઈ છે, એની ઉપાદેય બુદ્ધિ હવે રહી નથી. શુદ્ધતા પ્રગટ થઈ તો એની સાથે આ વ્યવહાર આવો હોય છે. ચલો આગળ એક સરસ વ્યાખ્યા ગુરુદેવજી લીધી, જૈન કોને કહેવાય. ગુરુદેવ આવ્યું છે ને એમાંથી આપણે લેશું એક પદ લઈ લઈએ. બનારસી દાસજીનું એ પદ ગુરુદેવજીને છેલ્લા વર્ષોમાં બહુ જ રિપીટેડ લખેતા, ઘટ ઘટ અંતર જૈન વસે, ઘટ ઘટ અંતર જૈન. ચાલો એટલી લાઈનમાં શું કીધું, ટાઈમ થઈ ગયો છે પૂરું જ કર્યું. આ બે લાઈનમાં શું કર્યું, એક અસ્તિત્વ સિદ્ધ કર્યું. પણ ભૂલ ક્યાં છે, ભૂલ ક્યાં છે એ હવે શું આગળ. મત મદિરા કે પાનસો મતવાલા સં, જેને આત્મસિદ્ધિમાં મતાર્થે કીધું છે. મત મદિરા આગ્રહ થઈ ગયો છે, અસત્યનો આગ્રહ થઈ ગયો. અરે સત સ્વભાવનો આગ્રહ થવો જોઈએ એના બદલે અસતનો આગ્રહ થઈ ગયો. અમે માનીએ તે સાચું, શુભરાગ કરવાથી આગળ વધા. એને આવું જીન સ્વરૂપ જો ખ્યાલમાં નથી આવતું તો પર્યાયમાં જીન પણ નથી થતું. બહુ સરસ ગુરુદેવજી જે ભૂખ હતા એની એટલે સરસ એમાં ત્રણ બોલ ગુરુદેવજી કહેલા ને, ચાલો થોડું એ લઈ લઈએ. જે એની પછીનો છે બસ 299 પેજ છે, 299 પેજ એમાં વચ્ચેનો છે ને, આત્મા છે જીન સ્વરૂપ. એમાં જેને અબંધ સ્વભાવની દ્રષ્ટિ થઈ અને રાગની એકતા તૂટી તેને જૈન કહે છે. મેળો શબ્દ આપણે બધા કેવા છીએ, કેવા છીએ પૂછો છો શું વળી એમાં શું છે. અરે અજૈન છીએ, અજૈન. ગુરુદેવજી તો કહે બનાસિદ્ધાજી કે કોણ જૈન છે કે સૌ અબંધ સ્વભાવની દ્રષ્ટિ થઈ એ થઈ તો અસ્તિમ અને નાસ્તિ હવે રાગની એકતા તૂટી તે જૈન છે. અને એના ઉપરથી ગુરુદેવજી કે ત્રણ બોલ અમારે લેવા છે આ પદમાં. તો પહેલું બોલ ઘટ ઘટ અંતર જીન વસે, એનો અર્થ શું છે, જીન સ્વરૂપ પોતે શુદ્ધ ચૈતન્ય ઘન છે. હવે ઘટ ઘટ એટલે દરેક આત્મા અંદર શરીરની અંદર છે, બધા જ કેવો છે જીન સ્વરૂપ. હવે બીજું એની એ જીન સ્વરૂપી વિતરાગી પરિણામ થાય આ એનું નામ જૈન. ઓલું પેલો સ્વભાવ દેખાડ્યો, હવે કે છે જૈન પણું પણ તારામાં છે, જૈન પણું પણ તારામાં જ રહેલું છે, અને હવે એનું ફળ શું છે કે એના ફળ સ્વરૂપે વિતરાગી પૂર્ણ કેવળ જ્ઞાન થાય એ પણ તારામાં જ છે. તું જીન સ્વરૂપ છો, આરાધક એવો અંતરાત્મા પણ તારા પ્રણતિના નામ છે, અને એના ફળ રૂપે પરમાત્મા પણ તારામાં જ છે, અને એના આશ્રયભૂત કારણ જીન સ્વરૂપ પણ તું છો. શા માટે પરસંગ કરીને નવો બંધ ઉભો કરે છે? આ આખી વાત ગુરુદેવ ત્રણ શબ્દ પછી કીધા. ક્યાં કીધા? ત્રણ, જીન સ્વરૂપ, જીન ભાવ અને જીન ફળ. જીન સ્વરૂપી કોણ છે? ત્રિકાળી ભગવાન આત્મા. જીન ભાવ કોણ છે? એના આશ્રય જે શરૂઆત થઈ મોક્ષ માર્ગની એ શું છે? જીન ભાવ. જીન સ્વરૂપનો સ્વીકાર કરતા જે મોક્ષ માર્ગ એ જીન ભાવ, અને એનું ફળ છે તેનું નામ શું કહેવાય છે? પૂર્ણ પરમાત્મા દશા. એનું જીન થોડા શબ્દોમાં પણ ગુરુદેવશ્રી કેટલું ભરીને આપે છે, થોડું કે વધારે? પૂરેપૂરું. આપણે લેતા ઓછું કરીએ છીએ, બાકી એમને દેવામાં તો એક પ્રવચન પણ સર્વાંગી હોય છે. પરમ સદભાગ્ય છે કે એ જ ગુરુદેવની વાણી ગુરુદેવસિંહના જ અવાજમાં આપણી પાસે એ તેડી ગઈ છે. આપણા એ પરમ
સહજાત્મા સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સહજાત્મા સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સહજાત્મા સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ.